શ્રી પ્રવચન સાર ગાથા 106 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 68.
જુદાપણું છે, પ્રદેશ થી જુદાપણું છે, એ પૃથકપણાનું લક્ષણ છે. જીવના પ્રદેશો જુદા, સજીવના પ્રદેશો જુદા. આની દ્રષ્ટાંત આપણે વિચારીશું. શરીરના પ્રદેશો જુદા છે, આત્માના પ્રદેશો જુદા છે. શરીરમાં ઉષ્ણતા થાય એટલે તાવ આવે છે ને, ત્યારે આત્માને તાવ આવતો. બંનેના પ્રદેશો જુદા પણ ભક્ત પ્રદેશ પણ છે, ભિન્ન પ્રદેશ પણ છે. ત્યારે આત્મા ઉષ્ણ પર્યાયરૂપ નથી થતો. આત્મામાં ઉષ્ણતા આવતી, શરદી લાગી જાય છે ત્યારે આત્મામાં શીત પણ આવતો. શરીરની અસાતાની વેદના એ પણ શરીરની પર્યાય છે ને આત્માની. આત્માને ઠંડુ વેદના એ વગેરે જણાય ખરું, પણ જણાય એટલે થાય, આત્માને થાય, ફક્ત આત્માને જણાય છે. સમજાયું તો છે જ ને, શરીર સન્મુખ જીવ થઈ જાય છે. પોતાના જ્ઞાનની સન્મુખતા, જ્ઞાન વેદનની સન્મુખ તો એટલે એમ થઈ જાય. દુઃખ સુખ છે એ શરીર આત્મા વિભાવ ભાવે વેદે છે કે આ મને દુઃખ થાય છે, આ મને સુખ થાય છે. આમ અથવા રોગ શોક છે એ ઉદ્ગળ પર્યાયનો, ઉદ્ગળ પ્રકૃતિનો ધર્મ છે. ઉદ્ગળ પ્રકૃતિનો એ સ્વભાવ છે. જીવ એને વશ થઈને એનો વેદતો હોવાનું માને છે. શું છે? એને વશ થઈને એને વેદતો હોવાનું માને છે. ત્યારે એને એમ થાય છે, મને અત્યારે રસ થાય છે, હું અત્યારે સુખી છું, અત્યારે મને સુકાન્વિત થયો હોવાથી અત્યારે હું દુઃખી છું, એમ એ માને છે. જીવ કસાયની પ્રકૃતિ છે, કસાયની પ્રકૃતિ છે. કારણ કે જીવો પ્રકૃતિનો કસાયનો સ્વાદ છે તો અનુસાર વિકાકાર થાય જીવ ભાવે, જીવ પર્યાય. ત્યારે બેને સરખું નામ દેવામાં આવે છે, જેમ કે જીવ ક્રોધ ને અજીવ ક્રોધ, જીવ મિથ્યાત ને અજીવ મિથ્યાત. અજીવમાં મિથ્યાત, અજ્ઞાન ને કસાય, પ્રકૃતિ. અહીંયા તો એટલો મુદ્દો છે, એને ભિન્ન પ્રદેશ પણ છે એ એનું પૃથકપણાનું લક્ષણ છે. જુદા જુદા પ્રદેશો છે, એકના ક્ષેત્રમાં બીજાના ક્ષેત્રનો પ્રવેશ આકાશના એક ક્ષેત્રે રહે તો પણ થતો નથી. આ તો છે પ્રદેશ છે, જ્યાં શરીર છે ત્યાં જીવ છે ત્યાં ધર્માસ્થિ છે, ધર્માસ્થિ છે કાળા, કોઈના પ્રદેશમાં કોઈનો પ્રદેશ નથી, દરેક પોતપોતાના પ્રદેશમાં છે. અને જીવ જ્ઞાન વેદનથી એ વાત સ્વસંવેદનથી, જ્ઞાન વેદનથી એટલે સ્વસંવેદનથી એને ગમ્યમાન કરી શકે એ બહુ સારી વાત લીધી છે. ત્યાં તો પોતાની એટલી સત્તા જ લીધી છે કે સત્તા છે ભિન્ન સત્તા, ઉદગળના પર્યાયથી ભિન્ન સત્તા કેવી રીતે અનુભવી શકે છે? સ્વસંવેદન જ્ઞાને ગમ્યમાન વાત, અને સ્વસંવેદન જ્ઞાનથી એને અનુભવમાં આવે છે કે મારા સ્વસંવેદનમાં હું છું ને મારા સિવાય શરીરથી માંડીને કોઈ મારા અનુભવમાં જ્ઞાનમાં આવતો નથી. એ પ્રદેશપણું એ પૃથકપણાનું લક્ષણ છે. એ તો સત્તા અને દ્રવ્યને સંભવતું નથી, કારણ કે ગુણ અને ગુણીને વિભક્ત પ્રદેશોનો અભાવ હોય છે. શુક્લત્વ અને વસ્ત્ર વસ્ત્રની કોઈ પદાર્થ છે એને એના ક્ષેત્રથી એનો ગુણ જુદો રહે એમ બધો નથી. વસ્ત્રથી એની સફેદાઈ જુદી રહીએ, જુદા ક્ષેત્રમાં રહીએ, વસ્ત્ર જુદા ક્ષેત્રમાં ને એની સફેદાઈનો ગુણ છે, વર્ણ ગુણ જુદા ક્ષેત્રમાં રહીએ એમ બની શકતો. મરચું હોય એની પીઠાસ બીજે રહીએ, અને મરચું બીજા ક્ષેત્રમાં રહીએ એમ ત્યાં બને. ગુણ અને ગુણીના ગુણીને વિભક્ત પ્રદેશપણાનો, ભિન્ન પ્રદેશપણાનો અભાવ હોવાથી દ્રવ્યને અને સત્તાને ભિન્ન પ્રદેશપણું એટલે પૃથકપણું એને સંભવતું નથી. કેમ કે દ્રવ્ય અને દ્રવ્યની હયાતી, સત્તા એટલે દ્રવ્યની હયાતી એ બીજે રહીએ, દ્રવ્ય બીજે રહીએ અને એની હયાતી બીજે રહીએ એ તો બની શકે. આ પ્રમાણે જેમ જે શુક્લત્વના એટલે જે ગુણના પ્રદેશો છે, સફેદાયના ગુણના પ્રદેશો છે, સફેદ પર્યાયની વર્ણના જે ગુણ છે એ સફેદ સફેદ રૂપે વ્યક્ત છે વસ્ત્રમાં. મૂળ તો કપાસ હોય છે ને એ સફેદ હોય છે, એટલે વસ્ત્ર પહેલાં સફેદ થાય છે પછી એના ઉપર રંગ ચડાવવામાં આવે છે. મૂળમાં વસ્ત્ર રંગીન હતો પછી કાપડ મિલમાં બધા કાપડ પહેલા સફેદ થાય છે, જેટલા કાપડ તૈયાર થાય બધા પછી એનો સૂત્ર રંગીન બને તો રંગીન થાય. બીજી વાત મૂળ માટે તે જ વસ્ત્રના એટલે ગુણીના છે, જે પ્રદેશો એના ગુણના છે, સફેદાઈના છે, તે જ પ્રદેશો ગુણીના એટલે વસ્ત્રના છે, વસ્ત્ર અને દ્રવ્યના સ્થાનમાં લીધું છે. તેથી તેમને પ્રદેશ વિભાગ નથી. ગુણ અને ગુણી વચ્ચે, વસ્ત્ર અને એના સફેદપણા વચ્ચે કોઈ પ્રદેશનો વિભાગ નથી, ગુણ પ્રદેશ પણ નથી. જે સત્તાના એટલે ગુણના દ્રવ્યનો, દ્રવ્યની સત્તા છે તેનો ગુણ છે, પ્રદેશો છે તે જ દ્રવ્યના એટલે ગુણના પ્રદેશો છે. તેથી તેમને પ્રદેશ વિભાગ નથી. અંતગુણની વ્યાખ્યા આવે છે કે નહીં? વસ્તુના પૂરા ક્ષેત્રમાં રહે તેને ગુણ કહેવામાં આવે છે. વસ્તુના પૂરા ક્ષેત્રમાં અને એની હર હાલતમાં પ્રત્યેક પર્યાય ગુણ કાયમ રહેલો હોય. તેમની જે સત્તાના ગુણના પ્રદેશો છે, દ્રેયને તેમજ જે એટલે સત્તાના એટલે ગુણના પ્રદેશો છે, તે જ દ્રેયના એટલે ગુણીના છે. તેથી સત્તા અને દ્રવ્યને પ્રદેશ વિભાગ નથી, તેમને એટલે સત્તા અને દ્રવ્યને પ્રદેશ વિભાગ નથી. આમ હોવા છતાં તેમને અન્યત્વ છે. આમ હોવા છતાં એટલે દ્રવ્યને અને સત્તાને અપૃથકપણ હોવા છતાં પ્રદેશ વિભાગ નહીં હોવા છતાં તેમને અન્ય પણ તો જરૂર છે, કેમ કે એક ગુણ છે ને બીજો. કારણ કે તેમને અન્યત્વના લક્ષણનો સદભાવ છે, એટલે પૃથકપણું નથી પણ અન્યપણું તો છે, કેમ કે અન્યપણાનું જે લક્ષણ છે એનો સદભાવ એને મારેલો. હવે કયું લક્ષણ છે? અન્યપણાનું લક્ષણ શું? અતદભાવ અન્યપણાનું અન્યત્વનું લક્ષણ અતદભાવનો કથનચિત તે નહીં હોવું, તે નહીં હોવું, તે કોઈ અપેક્ષાએ તે ભાવે નહીં હોવું, તેને અન્યપણું કહેવામાં આવે છે. કથનચિત તે પણ નહીં હોવું, તે નહીં હોવું અથવા તે પણ નહીં હોવું, તે કથનચિત અતત્પણું છે. અને અહીંયાનો ખુલાસો છે આ વિષયમાં, જે દ્રેવ છે એ કથનચિત એટલે ક્યારેક, અને કથનચિત એટલે કોઈ અપેક્ષાએ અથવા કોઈ પ્રકારે. દ્રેવ કથનચિત સત્તાપણે નથી, અને સત્તા કથનચિત દ્રેવપણે નથી. દ્રવ કથનચિત સત્તાપણે નથી, અને સત્તા કથનચિત દ્રવપણે નથી, કેમ કે એક દ્રવ છે ને એક ગુણ છે ને એક ગુણી છે. માટે તેમને અતદભાવ છે, બે વચ્ચે સત્તા અને દ્રવ વચ્ચે અતદભાવ છે. એ તો સત્તા અને દ્રવને છે, અન્ય પણ તો અતદભાવ તો સત્તા અને દ્રવને વચ્ચે છે. કારણ કે ગુણ ને ગુણી ને તદભાવ નો અભાવ હોય છે. ગુણ ગુણી રૂપે હોતો નથી ને ગુણી ગુણ રૂપે. જો ગુણ ગુણી રૂપે હોય તો એક ગુણ તે આખી વસ્તુ થઈ જાય, અને ગુણી ગુણ રૂપે હોય તો આખી વસ્તુ એક ગુણ રૂપે થઈ જાય. પણ એ વચ્ચે બંને નો અતદભાવ રહેલો. તદભાવનો અભાવ છે એટલે અતદભાવ છે. શુક્લત્વ અને વસ્ત્રની માફક ભાવપણું છે, તે વસ્ત્ર આખું વસ્ત્ર નથી, અને આખું વસ્ત્ર છે તે એકનું ભાવપણું નથી. એ આ પ્રમાણે અહીંયા બહુ સરસ આ લોજિક લીધું છે કે જેવી રીતે એક ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવતો અને બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહીં થતો એટલે એનો વિષય નહીં થતો, એવો જે શુક્લત્વ ગુણ છે, સફેદાય છે એ આંખથી દેખાય છે, અને બીજી ઇન્દ્રિયો દ્વારા સફેદાયનું જ્ઞાન થતું એ આંખ બંધ કરે પછી નાકથી કરવા નક્કી કરવા માંગે કે આ વસ્ત્રનો રંગ શું છે, સફેદ થશે કે કેમ, તે નાકથી કાનથી કે જીભથી એ સ્પષ્ટ નક્કી થાય એવું નથી. એક ચક્ષુ ઇન્દ્રિયો દ્વારા સફેદાય નક્કી થાય છે, અને બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને એ સફેદપણે ગોચર થતો એ જણાતું નથી. તે શુક્લત્વ સમસ્ત ઇન્દ્રિયો તે વસ્ત્ર સમસ્ત ઇન્દ્રિય સમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી. તે શુક્લત્વ ગુણ છે કે સમસ્ત ઇન્દ્રિય સમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી, કેમ કે વસ્ત્ર છે એ બધી ઇન્દ્રિયો દ્વારા જણાય છે, જયારે એનો સફેદાય છે એ ફક્ત ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આમ ફેર પડે છે. તે સમસ્ત ઇન્દ્રિય સમૂહ ને ગોચર થતું એવું વસ્ત્ર નથી, તથા જે સમસ્ત ઇન્દ્રિય સમૂહ ને ગોચર થતું એવું વસ્ત્ર છે તે ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવતો અને બીજી બધી ઇન્દ્રિયોના વિષય સમૂહ ને ગોચર નહીં થતો એવો શુક્રત્વ ગુણ નથી નથી થાય. આ તો એવો વિશે છે ઉપયોગ હોય ઉપયોગ રહે એનો વિશે ઉપયોગ ક્યાંય હોય તો બચ્ચનો શું થાય છે એનો નથી. ધંધામાં તો ગમે તેમ ગપ્પા મારી દઈએ તો પુનઃનુસાર હળવું પડી જાય. આમાં તો બરાબર પુરુષાર્થ માગે એવી છે, એમાં તો ગુરબડ હાલે બુદ્ધિ ઓછી હોય તો આવવાનું હોય આવે ને જવાનું હોય. જેવી રીતે એક ચક્ષુ ઇન્દ્રિયોના વિષયમાં આવતો અને બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહીં થતો એવો જે શુક્લત્વ ગુણ છે કહેવાય એમ માટે છે કે જે શુક્લત્વ ગુણ છે એ ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એ જણાય છે અને ચક્ષુ ઇન્દ્રિય સિવાય બીજી ઇન્દ્રિય દ્વારા એ સફેદાય જણાતી. જ્યારે વસ્ત્ર છે એ ચક્ષુ ઇન્દ્રિય સિવાય બીજી ચાર ઇન્દ્રિય દ્વારા પણ જણાય છે એટલે તો ખબર પડે કે આ કપડું છે. ઝાડની છાલ નથી પણ આ કપડું છે, અથવા કાગળ નથી પણ કપડું છે, પ્લાસ્ટિક નથી પણ કપડું છે એમ ખબર પડે છે ને. સ્પષ્ટથી ખબર પડે, ઊંઘે તો ખબર પડે કે આ વાસ ઉપરથી આ કપડું લાગે છે, એમાં કપડાની વાસ આવે છે, વાસ જુદી હોય છે. અવાજથી ખબર પડે કે આ કાપડ ખખડે છે એ બધું સ્પષ્ટ ખબર પડે છે. એટલે બાકીની ઇન્દ્રિયો દ્વારા ગોચર થતું એવું જે વસ્તુ છે કે એક ચક્ષુ ઇન્દ્રિયોના વિષયમાં આવતો અને બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહીં થતો એવો શુક્લત્વ ગુણ નથી. આ અન્ય પણ એનું નક્કી કર્યું કેમ શુક્લત્વ અને વસ્ત્ર અન્ય અન્ય છે, કેમ કે શુક્લત્વ ચક્ષુ ઇન્દ્રિયો દ્વારા ગોચર છે જ્યારે વસ્ત્ર છે એ બીજી બધી ઇન્દ્રિયો દ્વારા ગોચર થાય છે પણ શુક્લત્વ બીજી બધી ઇન્દ્રિયો દ્વારા ગોચર થતો નથી જણાતું નથી. માટે સફેદાય જુદી છે અને વસ્ત્ર જુદું છે, બે વચ્ચે અન્ય પણ રહેલો બહુ સારી રીતે સૂચિત છે. એમ બે વચ્ચે જુદાપણું છે, એક ઠેકાણે દેખાય છે ને અભિન્ન પ્રદેશત્વ છે ને. શુક્લપણું અને વસ્ત્રને તો અભિન્ન પ્રદેશપણું છે, છતાં એટલે અપૃથકપણું છે, છતાં અન્યપણું કેમ છે? અપૃથકપણું હોવા છતાં અન્યપણું કઈ રીતે છે? કે સફેદપણું ચક્ષુંદ્રિય દ્વારા જણાય છે અને વસ્ત્ર છે એ સફેદપણા સિવાયનું વસ્ત્ર છે એ બધી ઇન્દ્રિયો દ્વારા જણાય છે પણ બધી ઇન્દ્રિયો દ્વારા સફેદ પણ જણાતું નથી. માટે એ બે વચ્ચે અન્ય પણ રહેલું આ પ્રશ્ન ઉઠાવ્યો છે. આમાં જેવું અપ્રથમ હોય તેમનામાં અન્ય પણ કેમ હોઈ શકે? સારા સમય જ્ઞાન છે અને અપૃથકપણું છે એટલે બિન પ્રદેશપણું એમાં નથી, છતાં જ્ઞાનને અને આત્માને અન્યત્વ તો રહેલું અન્યપણું છે. કેમ કે એક દ્રવ્ય છે ને એક એનો જો એમ ન માનવામાં આવે તો એકલો જ્ઞાન એવડો જ આત્મા થઈ જશે અથવા એક ગુણ તે આખો આત્મા થઈ જશે. પણ એમ નથી, અનંત ગુણ ન ગણે છે, એક ગુણ તે આખો આત્મા ન હોઈ શકાય. જ્ઞાન તે આત્મા એ મૂળ ગુણના અભેદ અભેદ નહીં થી કયો, પણ જેટલો એક ગુણ તે આખો ગુણી છે, એક ગુણ જેવડો આખો આ ગુણી હોય તો બીજા બધા ગુણ નો અભાવ માનવો પડશે, પણ સત્તા નહીં રહીએ. અભેદ નહીંથી એને સમજાવવામાં આવે છે, અથવા એક ગુણ ને અનંત ગુણનું રૂપ છે તેથી આખો ગુણ એમાં સમજાય જાય છે, ઓળખાઈ જાય છે, પણ તેથી કાંઈ એક ગુણ તે આખો ગુણી નથી. નાયક છે એમાં એક ગુણમાં કે આખો ગુણ ઓળખવા માટે વાત છે, નાયક છે એમ કહીને એક ગુણની મુખ્યતાથી આખા આત્માને વિષય કરવામાં આવે છે. દૂરથી આપણે જોતા જોઈએ એ આગમ મંદિર દેખાય છે, આગમ મંદિરનો ઉપરના શિખરનો અંશ દેખાય છે, આખો આગમ મંદિર તો દેખાતો છતાં એક અંશ ઉપરથી આખી વસ્તુ આખી અંશીને જ્ઞાનમાં લેવાની જ્ઞાનમાં શક્તિ છે, સામર્થ્ય છે, તેથી એમ થઈ શકે છે. એમાં કંઈ બધું જાણે આખો અંશ દેખાય તો જ આખા અંશનું જ્ઞાન થાય, અને અંશ દેખાય છે માટે આખા અંશનું જ્ઞાન થતું નથી એવું નથી. તેથી જ્ઞાયક તે આત્મા, જ્ઞાન તે આત્મા એમ કહેવામાં આવે. પણ તેથી કાંઈ એક ગુણ તે આખો ગુણી છે, માત્ર શિખર એટલે આખું મંદિર છે એમ છે. સફેદ દેખાય છે, સફેદ આવી જોતા શ્વેત મંદિર જોતા, મંદિરની શ્વેત પણ જોતા એમ કહે છે કે મંદિર સફેદ છે. મંદિરના ઈટનું સફેદ છે, એની અંદર ટાઇલ્સ નાખી હોય છે, એના રંગ હોય છે, એક જાતના વિવિધતા હોય છે, છતાં મુખ્યપણે એક અંશને પકડીને આખો જ્ઞાનમાં વિષય કરવાની જ્ઞાનની પદ્ધતિ છે, જ્ઞાનની શક્તિ છે, એના સામર્થ્ય, અને યથાર્થ જ્ઞાન એ રીતે થઈ શકે છે. એમાં બીજું પ્રયોજનમાં ભૂલ આવતી નાગીનો જોયો નથી, શું જોયો નથી, આત્મા કેવો છે એમ જોયો નથી. એમાં એવું છે કે બીજાનું પ્રયોજન નથી, અંદરમાં રહેલી વિવિધતાનું પ્રયોજન નથી. આ મંદિર છે એટલું જણાય એટલે બસ છે, એમ હું જ્ઞાયક છું એના અનંત ગુણ કેવા કેવા છે એનું કાંઈ પ્રયોજન નથી. આ જ્ઞાયક છે એમ કરીને જો આત્મા જણાય અભેદપણે અને એના ભેદો ન જણાય તો ભેદોનું પ્રયોજન નથી એમ છે. ભલે એને અનુમાન થાય, પણ અનુમાનમાં એવું છે કે એક સ્વરલક્ષી અનુમાન છે એવું એવો પ્રકાર આમાં નથી. એને પોતાનું એટલે પોતાના સ્વરૂપનું એવું છે એવા સ્વરૂપનું એને અવભાષણ થવું જોઈએ, અવભાષણ કહેશે ભાષવું જોઈએ, જેવું છે એવું ભાષે એને અવભાષણ કહેવામાં આવે છે. એ અનુમાનથી થોડુંક આગળ ચીજ છે, એમાં શું લાગે છે કે હું આવો છું એમ ભાષે છે, અવભાષણની અંદર હું જ્ઞાનમય છું એમ ભાષે છે, અને એમાં આત્મા જ્ઞાનમય છે એટલે કોકનો આત્મા જ્ઞાનમય છે, અથવા આત્મા જેવી વસ્તુ કોક જગતમાં જ્ઞાનમય છે એમ આ તો પોતે પોતાને માત્ર જ્ઞાનમયપણે ભાસવા લાગે. અને શરીરાદી રૂપે કર્મજનિત જે કોઈ પર્યાય છે એ રૂપે પોતે પોતાને ભાસતો તો એવું ભાષણ બંધ થઈ જાય, કેમ કે એકમાં બીજાનો અભાવ છે. જ્યારે એને એમ ભાષે છે હું ફલાણો માણસ છું ત્યારે એને જ્ઞાનમય આત્માનો અવભાષણ હોતો નથી. જ્યારે એને પોતે પોતાને જ્ઞાનમય ભાષે છે ત્યારે હું ફલાણો છું એવું ભાષતો નથી, એ બનતી જાય છે. એને હનુમાનમાં પેલું ઊભું રહે છે, ફરક છે કે ને, હનુમાન કરે તો આત્મા જ્ઞાનમય છે, અથવા હું આત્મા જ્ઞાનમય છું એવું હનુમાન કરે પણ પોતાને ભાષે નહીં ત્યાં સુધી એ વાતથી પોતે દૂર લે છે. તેથી તેમનો તેમને કેમ નહીં એટલે વસ્ત્ર વસ્ત્રને અને સફેદપણાને તદભાવનો અભાવ છે. તદભાવપણે ફક્ત સફેદાઈપણે વસ્ત્ર નથી, તદભાવનો અભાવ છે. એટલે ગુણ અને ગુણી વચ્ચે તદભાવપણું હોતો નથી, અતદભાવપણું હોય છે. ગુણ ભાવે ગુણી નો હોય, ગુણી ભાવે ગુણ નો હોય, અતદભાવ છે. તદભાવનો અભાવ છે. કેવી રીતે? હવે આ બહુ વિસ્તાર થઈ ગયો છે સત્તા અને ગ્રહ વચ્ચે. એવી રીતે કોઈના આશ્રય રહેતી, કોઈના એટલે કોને? સત્તા દ્રવ્યના આશ્રય રહે છે. કોઈના એટલે કોઈ વસ્તુના આશ્રય સત્તા રહે છે. જયારે દ્રવ્યને કોઈનો આશ્રય નથી. ગુણને ગુણીનો આશ્રય હોય છે, પણ ગુણીને ગુણનો કે કોઈનો આશ્રય હતો ગુણી સ્વતંત્ર છે. જગતમાં વસ્તુ છે એ કોઈના આશ્રય રહેતી નથી. વસ્તુના આશ્રય એના આનંદ ગુણ રહે એમ છે. ગુણ છે પોતાની ચીજ છે ને, કોઈ પરિચિત ક્યાં છે? વસ્તુના ગુણ છે એ સ્વયં પોતે જ છે. એમાં વસ્તુમાં ગુણો સિવાય બીજું કાંઈ નથી કે જેના આશ્રય ગુણો રહે છે, તો પરાલંબી કહેવાય છે. એમ તો છે, પણ તર્ક ફેંકવામાં કઈ વાંધો છે? પોતામાં નક્કી કરવું જોઈએ. મારા વિશિષ્ટતાઓ અહીંયા રહેશે. વસ્તુની વિશિષ્ટતાઓ તે વસ્તુના ગુણ છે. હવે એ વિશિષ્ટતાઓ મળીને તો વસ્તુ છે. વસ્તુની જે વિશિષ્ટતા તે જ વસ્તુનું સ્વરૂપ છે. પણ આખી વસ્તુ કઈ એક વિશિષ્ટતાના આશ્રય હોય? એક વિશિષ્ટતાના આશ્રય આખી વસ્તુ હોય શકે? કેવી રીતે કોઈના આશ્રય રહેતી એટલે વસ્તુના આશ્રય રહેતી? નિર્ગુણ એક ગુણની બનેલી વિશેષણ વિધાયક અને વૃત્તિ સ્વરૂપ એવી જે સત્તા છે એ કોઈના આશ્રય વિના રહેતું ગુણવાળું અનેક ગુણેલું વિશેષ વિધિયમાન અને વૃત્તિમાન સ્વરૂપ એનું ગ્રહે કામ લીધું. કેટલા ગુણ અને ગુણીને અતદભાવ સ્થિત કરવો છે ને, બધું દૂર રહે છે. સત્તા છે એ વસ્તુના આશ્રય રહે છે. જોકે એમાં એમ લીધું છે કે વાસણ જેમ વાસણના આશ્રય જેમ ઘી રહે છે તેમ નહીં છે ને. જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં સત્તા રહેતી આશ્રય કીધું ને, દ્રવ્યના આશ્રય સત્તા રહે છે. તો એ દ્રવ્ય એક ચીજ છે ને, એમાં સત્ર સત્તા પડી છે. એમ નથી કે જેમ તપેલું છે એની અંદર ઘી રાખેલું છે એમ છે. એવી રીતે એનો આશ્રય નથી. આધાર આજે સંબંધ એવી રીતે નથી. કારણ કે વાસણ અને ઘીનો તો પ્રદેશ રીત છે. પરંતુ જેમ કેરીમાં વર્ણ ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા એવી રીતે. તે અભેદ થતાં અન્યપણું છે. જો અન્યપણું ન હોય તો પીલી કેરી બધી જ મીઠી હોય તો પછી એને ચાખવાની જરૂર હતી? જેટલી પીલી દેખાય એટલી ચોખ્ખી ગયો. પણ એમ છે, એને લીલી દેખાય છે માટે બધી ખાટી છે એમ નથી. ચાખીને મીઠી હોય તો લીલી પણ લેવામાં આવે. અને એક ગુણ છે તે કાંઈ ગુણી નથી. એ તો વ્યવહારમાં સમજાય છે કે નથી સમજાય છે. શું કહે છે કે જે કોઈના આશ્રય રહેતી સત્તા, સત્તા એટલે એક શક્તિ, અસ્તિત્વ શક્તિ, તે નિર્ગુણ છે. વસ્તુમાં અનેક ગુણ છે પણ ગુણમાં કોઈ બીજો ગુણ નથી. એક ગુણ ને અનંત ગુણનું રૂપ છે એ વાત અહીંયા નથી. એક રૂપ છે એનો, પણ એ એક ગુણમાં અનંત ગુણ કઈ હતા નથી. સત્તા છે તે નિર્ગુણ છે, નિર્ગુણ છે એટલે ગુણ વિનાની છે, ગુણ વિનાની કે બીજા ગુણ વિનાની, સત્તામાં સત્તા નામનો ગુણ તો છે, બીજા કોઈ ગુણ એનામાં સત્તા નિર્ગુણ છે, સત્તા છે દ્રવ્યમાં સામાન્ય છે, બધા ગુણોમાં સામાન્ય નહીં, ગુણોમાં તો બધા ગુણો પોતાના ગુણ સ્વરૂપે છે, બધા ગુણો ને સત્તા નું રૂપ હોય છે, સત્તા ને બીજા ગુણો નું રૂપ હોય છે, જે ગુણો ની અસ્તિ છે ને એ ગુણ ને સત્તા નું રૂપ છે, જ્ઞાન ગુણ ને અસ્તિત્વ નું રૂપ છે, પણ જ્ઞાન ગુણ અસ્તિત્વ ગુણ, પણ જ્ઞાન ગુણ અસ્તિત્વ ગુણ એ નથી, અને જ્ઞાન ગુણ માં અસ્તિત્વ ગુણ નથી. આ સોનું જોઈએ આપણે, તો સોનું છે એમાં પીરાશ છે, પીરાશ છે એને વજન વગેરેની પીરાશ ન હોય શકે, જે સોનું છે એમાં પીરાશ છે ત્યાં વજન છે, એમ પીરાશ ને વજન ને જુદા ન પાડી શકાય, પણ પીરાશ તે વજન નથી ને વજન તે પીરાશ, એમ તો છે કે નહીં, ત્યાં પીરું શું જો પીરા પીરું સોનું જોખો ત્યાં વજન તો એનું હારે હારે હોય જ છે, એમ પીરાશ ને વજન નું રૂપ છે, તો પીરાશ પોતે વજન નથી, એમ વજન પોતે પીરાશ કોયડો તો એવું છે ને પોતે ઊંધો પીડ્યો છે એટલે કોયડો છે, ખવડો પડે તો સહજ ને સુગમ છે, આ એક વસ્તુ એવી છે કે જે શ્વસન મુક્તામાં સમજાય છે, રસ્તામાં આવતા એ વિચાર છે કે આ એક એવી ચીજ છે, આ સમજણની રોજ પ્રક્રિયા ચાલે છે ને, એક કલાક મગજમારી કરે છે, આમ છે ને આમ નથી, આમ છે ને આમ, મગજમારી ચાલે છે ને એક કલાક ને, હે આ કેવી રીતે સમજાય છે એક વિચાર એવો કે જીવ જો સ્વસન્મુખ થાય તો એને બહુ સહેલાઈથી સહજ સમજાય છે, નહીતર માથા પચીસી રહ્યા જ કરે, માથા ફોડ ક્યાંય ગડબે એને વળી ક્યાંય ગડ બેઠી હોય તો વળી થોડા ટાઈમે બધું ભૂલી જાય, બહુ બહુ તો આ ભાવ પૂરતું યાદ રહે, ભવાંતર થાય ત્યારે ઘણા શાસ્ત્ર તો ભણ્યા છે, આ કાંઈ પહેલો વહેલો શાસ્ત્ર ભણવા બેઠો અનંત વાર ભણી દીધો, એમ તો પરીક્ષામાં બધા બેસીને યાદ રાખીને પાછળ થયા જ નહીં, યાદ કદાચ રહીએ પણ એ કઈ યાદદાસ્તનું બહુ મહત્વ નથી, એવું એ તો એને સ્વસન્મુખતામાં પોતાનું સ્વરૂપ એને ભાસે તો એ વ્યાપી વ્યાપક ભાવે પોતાનો અનુભવ કરે, અને વ્યાપી વ્યાપક ભાવે પોતાનો અનુભવ કરે તો એને અનંતકાળ પર્યંત એના સંસ્કાર એના જાય, એ તો વૃદ્ધિ થાય, અનુભવની વૃદ્ધિ થઈને પૂર્ણતા થઈ જાય, શરૂઆત થાય છે એ પૂર્ણતા થવા માટે થાય છે, ખાલી યાદદાસ કરી હોય પર લખશે એ જ વિચાર આવ્યો, એ જ વિચાર એવો આવ્યો બે ત્રણ દિવસના વિચારમાં આવ્યો કે જી વાંચે છે સાંભળે છે વિચાર પણ કરે છે, ન્યાયથી યુક્તિથી લોજિકથી શાસ્ત્રથી વિષયને સંમત કરે છે, તો વસ્તુના સ્વરૂપના સંબંધમાં તો આમ જ વસ્તુ સ્થિતિ હોય બીજી રીતે, છતાં જીવ અનુભવ નથી કરતો એનું કારણ શું, વિચારે આત્મા ક્યાંય અટકે છે. ખરેખર તો આ સમજણ એવી છે કે સમજાતા વેત એ સુગંધીનો પ્રયત્ન એને ચાલુ થાય. જો એનો ધ્યેય સાચો હોય તો આટલી વાત છે. જો ખરા ધ્યેયને લઈને આ વિષય ઉપર બેસે તો એને સમજાતા વેત એનો પ્રયત્ન ચાલુ થાય છે. અને પેલામાં સમજાય છે ને પ્રયત્ન ચાલુ થતો સમજાય છે એને ઘર બેસે બુદ્ધિગમ્ય થાય પણ એનો પ્રયત્ન એ વિષયનો ચાલે. એનું કારણ શું કે એનું ધ્યેય છે એ બીજું છે. ધ્યેય ખરું ખરું નથી એટલે એનો પુરુષાર્થ ધ્યેયને અનુસરીને વર્તે છે. પુરુષાર્થ તો કોઈ જીવનો ક્યારેય નથી હોતો કે બંધ પડી ગયો હોય છે અને પુરુષાર્થ વિનાનો કોઈ જીવ ક્યારે હોય છે એવું તો કોઈ જીવને માટે એક સમય હોતો નથી. પણ એનો પુરુષાર્થ બીજી રીતે હોય છે. જાણે અજાણે એની અંદર આશય ઈરાદો કોઈ બીજો હોય છે. નિજ હિતનો ઈરાદો હતો આ તકલીફ છે. એટલે સમજે છે ત્યારે પણ એને પુરુષાર્થની ગતિ ચાલુ થઈ ગઈ. પરિણામમાં ગતિ ચાલુ થતી આ તો અકષાય સ્વભાવ પ્રત્યે જવાની પુરુષાર્થની ગતિ છે. અને પેલું કષાયમાં જાય છે જી બસ એટલો ફેર છે. આ જાણવા મળ્યું તેથી મેં જાણ્યું. આટલું તો મેં જાણ્યું. પહેલા આટલું નહોતું જાણ્યું હવે આટલું મેં જાણ્યું. ત્યાં અહમ બુદ્ધિનો માન કસાય પહેલો વહેલો એ છે. અહમ બુદ્ધિ થાય છે ને પર્યાય બુદ્ધિ, પર્યાયમાં અહમ બુદ્ધિ તે માન છે ને તે કસાય છે પછી ત્યાં રોકાય છે. જો એને દ્રવ્ય બુદ્ધિ અથવા દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ જાય તો પર્યાયના વિકાસમાં અહમપણા રૂપ માન એને કસાય થાય. કેમ કે પર્યાયનો વિકાસ તો એટલો છે કે એનો કોઈ રેશિયો પ્રોપોર્શન લાગુ પડતો નથી. સરેરાશ કોઈ લાગુ નથી પડતી એને. ક્યાં સુધી કે કેવો જ્ઞાન થાય ત્યાં સુધી આ તો હજી કઈ જીવ સમજાય છે તો સમજવા જેવી વાત છે. સૂક્ષ્મમાં પકડાય છે વાત કે આ સત્તા અને ગુણગુણી નામ છે ફલાણું છે ભેગણું છે એ તો હજી સમજવા જેવી વાત છે. પણ સમ્યક દર્શન થાય તો અનંતમાં અનંતમાં ભાગે છે ને કેવો જ્ઞાન થાય તો એ દ્રવ્યની આગળ તો અનંતમાં ભાગે છે. પછી જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય ત્યાં તો એને અહમ બુદ્ધિ થવાનો પર્યાય બુદ્ધિ થવાનો કસાય થવાનો પ્રશ્ન રહેતો. પણ આ એની વિશેષતા છે કે દ્રવ્ય દ્રષ્ટિ થયા પછી દ્રવ્ય દ્રષ્ટિનું પણ અહમ હતું એ બહુ મોટી વાત છે, અસાધારણ વાત છે. કેમ કે એની દ્રષ્ટિ જ એટલા દ્રવ્ય ઉપર છે. દ્રવ્ય દ્રષ્ટિ થઈ એના ઉપર પણ દ્રષ્ટિ નથી. મને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે ને બીજાને થઈ નથી એ પણ ક્યાં નથી. ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ હોતી નથી. એનું કારણ છે, એમ થવાનું કારણ છે કે સ્વદ્રવ્ય જે આત્મા છે એ કોઈ એવી અસાધારણ ચીજ છે કે એને જોતા બીજું બધું સહેજે ભૂલાય જ છે. ભૂલવા જવું પડતું કોઈ અસાધારણ આશ્ચર્યકારક ચીજ જોવાય છે ત્યારે એ આશ્ચર્યમાં ગરકાવ થયેલા પરિણામ બીજા બધાથી એબસન્ટ હોય છે કે નહીં. બસ એવી વાત છે. આ તો અસાધારણ આશ્ચર્ય છે પદાર્થ. જ્યારે એની દ્રષ્ટિ થાય છે ત્યારે પછી દ્રષ્ટિ ઉપર પણ દ્રષ્ટિ રહેતી. દ્રષ્ટિ પોતે તમને છે. વિચારી સ્વસન્મુક્તામાં સમજાય છે અને સ્વસન્મુક્તા થયા સિવાય આ વિષયની જેવી ઘડ યોગ્ય રીતે યથા યોગ્ય રીતે બેસવી જોઈએ એવી બેસતી જ નથી. ભલે એને લાગે ખરું, એ વસ્તુ સ્થિતિ એ વિચાર તો આમ જ છે, આગળથી ચાલે છે. આપણે આ જે દ્રવ્યગુણ પર્યાય છે ને, દ્રવ્યગુણ પર્યાયનો વિષય લીધો ને, ઉત્પાદવી અને ધ્રુવ, ઉત્પાદવી અને ધ્રુવ એમાં વસ્તુની સત્તા છે, અથવા વસ્તુની સત્તામાં ઉત્પાદવીનો ધ્રુવ ત્રણેય છે. ત્યારે તરતી હતો કે ધ્રુવનું અવલંબન લેવાનું છે અને ઉત્પાદવીનું તો અવલંબન લેવાનું નથી, અને એક સત્તામાં તો ઉત્પાદવી ધ્રુવ ત્રણેય છે. તો વસ્તુના અસ્તિત્વને જોતા ઉત્પાદવી ધ્રુવ ત્રણેય સમજાય છે, અને ત્રણેય સમજાય છે ત્યારે ત્રણનું અવલંબન રહે છે કે એકનું રહે છે? આ એક પ્રશ્ન કે જ્યાં યથાયોગ્ય રીતે સમજણ થાય છે ત્યારે સમજાય છે ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય, પણ ઉત્પાદ વ્યય ઉપર વજન રહેતું નથી, અવલંબન રહેતું નથી, ને ધ્રુવ નું અવલંબન સજે આવી. આમ એમ એ ઉત્પાદ વ્યય ધ્રુવ નું જ્ઞાન થાય છે. બીજી રીતે થતું બધા ગુણ સત્તા છે, દ્રવ્યની સત્તા તો એક ગુણ છે, અને એક સત્તારૂપી ગુણમાં બીજા કોઈ ગુણ નથી, નિર્ગુણ છે સત્તા, સત્તામાં બીજા ગુણ નથી, એ રીતે ચાલે છે. આ તો ખરેખર આપણે વિષયાંત કરી દીધો, આના ઉપર વિષયનો તો પણ વિષયાંત કરે છે. ગુણો નો સમૂહ તો ઉગ્રહ છે, પણ એક ગુણ કે કઈ આખો ગુણો નો સમૂહ ખડો છે કે એમ તો ન જ બની શકે. શું કે છે કોઈના આશ્રય એટલે વસ્તુના દ્રવ્યના આશ્રય રહેતી જે સત્તા તે નિર્ગુણ છે, એટલે સત્તાને બીજો કોઈ ગુણ નથી, સત્તાના આશ્રય કોઈ બીજો ગુણ નથી, પોતે એક ગુણની બનેલી છે સત્તા, પોતે અસ્તિત્વ ગુણની એક ગુણની જ બનેલી છે. વિશેષણ છે એ વસ્તુની વિશિષ્ટતા છે, પણ એ પોતે વિશેષ્ય નથી. વિશેષણ વિશેષ્ય આવે છે કે નહીં? વ્યાકરણ ગ્રામરમાં શીખે છે ને વિશેષણ વિશેષ્ય. તે સત્તા છે એ વસ્તુનું વિશેષણ છે, પણ એ પોતે વિશેષ્ય નથી, વસ્તુ વિશેષ્ય છે, એ વિશેષણ સ્વરૂપ છે. ખાસ્ય વિશેષણ કહો, ખાસ્ય કહો, એનું લક્ષણ કહો, એનો ભેદક ધર્મ કહો, શિક્ષણમાં કહ્યું છે ભેદક ધર્મ એને વિશેષણ કહેવાના. એક વિશેષણ છે, બીજું વિશેષણ જુદું હોય છે. વિધાયક છે, રચનારી છે, સત્તા પોતે રચનારી છે. શું કોને રચે છે? કે દ્રવ્યને રચે છે, સત્તા દ્રવ્યને રચે છે, દ્રવ્ય એનાથી રચાનારું છે, અનેક ગુણ છે ને દ્રવ્ય રચાઈ ગયું છે, એટલે બધા ગુણો રચનાર છે, અને દ્રવ છે તે રચાનાર. વિધાયક એટલે રચનારી છે, અને વૃત્તિ સ્વરૂપ વર્તણું તે હયાતી ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપ છે. વૃત્તિ સ્વરૂપ છે એટલે એમાં ઉત્પાદવીને ધ્રુવ ત્રણે આવી જાય છે. એક સત્તામાં એવી જે સત્તા છે તે કોઈના આશ્રય વિના, દ્રવ કોઈના આશ્રય ન રહ્યા, ગુણ દ્રવ્યના આશ્રય રહે, પણ દ્રવ કોઈના આશ્રય રહેતો નિરાલંબ નિરપેક્ષ છે, તે કોઈના આશ્રય વિના રહેતો ગુણ વાળું, એનામાં ગુણો છે, દ્રવ્યમાં ગુણ છે, અનેક ગુણોનું બનેલું એટલે ગુણ વાળું છે, આપોઆપ એમાં આવી જાય. વિશેષ્ય છે, વિશેષ્ય છે એટલે અનેક ગુણોથી તે વિશિષ્ટ છે, એમાં અનેક ગુણોની વિશિષ્ટતા રહેલી છે એવું તે પોતે વિશેષ્ય. હાસ્ય તો નો ધરનાર પદાર્થ છે, ભેદ્ય પદાર્થ અથવા ધર્મી છે, વિશેષ છે કે ધર્મી છે, વિશેષણ છે, ધર્મ છે અને આ ધર્મી છે. જેમ ગળપણ, સફેદપણું, સુવાળક વગેરે સાકરના વિશેષણો છે અને સાકર તે વિશેષણોથી વિશેષિત થતો પદાર્થ છે. વળી જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિધિ વગેરે આત્માના વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો, ઓળખાતો, લક્ષિત થતો પદાર્થ છે, તેમ સત્તા વિશેષણ છે અને દ્રવ્ય તેનું વિશેષણ અને વિશેષ વિશેષ અને વિશેષણોને પ્રદેશ ભેદ નથી એ ખ્યાલ ચૂકવો. એક પ્રદેશમાં હોવા છતાં અન્ય પણ બંને વચ્ચે રહેલું વિશેષણ છે તે વિશેષ નથી ને વિશેષ છે તે જુદા પાડવામાં ગુણ ને ગુણીને જુદા પાડવાના આ બધા ફેક્ટર છે. એ ગુણ ના આટલા ફેક્ટર લીધા ને ગુણી ના આટલા ફેક્ટર લીધા. હા, અનકોમન ફેક્ટર લીધા ને, કોમન ફેક્ટર નથી એમાંથી, બધા જુદા જુદા છે. પ્રવેશ ભેદ નહીં હોવા છતાં દ્રવ છે તે આશ્રય વિના રહેતું, ગુણ વાળો, અનેક ગુણોનું બનેલું, વિશેષ્યો અને વિધિઓમાં એટલે રચાનારું છે. અનેક ગુણોથી જે રચાઈ ગયું છે એવું છે. વિધિઓમાન એટલે રચાનારું અને વૃત્તિમાન સ્વરૂપે હું દ્રવ્ય નથી. કોણ? સત્તા. સત્તા છે તે આવું જે દ્રવ્ય છે, વૃત્તિમાન સ્વરૂપે હું જે દ્રવ્ય છે તે સત્તા નથી. વર્તીમાન હયાતી વાળું હયાત રહેનાર એવું સત્તા તે દ્રવ્ય નથી. તથા જે કોઈના આશ્રય વિના રહેતું એ દ્રવ્યની ઇન્દ્રિયની જ વાત કરે છે, ઉલટા વિના આવે આમ સામે ચેલું છે. કોઈના આશ્રય વિના રહેતું જે દ્રવ્ય તે ગુણ વાળું છે, અનેક ગુણોનું બનેલું છે, વિશેષ છે, વિધિયમાન છે અને વૃત્તિમાન સ્વરૂપનું દ્રવ્ય છે તે સત્તા રૂપે નથી. કેવી છે સત્તા? કે કોઈના આશ્રય રહેતી દ્રવ્યના આશ્રય રહેતી નિર્ગુણ એક ગુણની બનેલી વિશેષણ વિધાયક અને વૃત્તિ સ્વરૂપ એવી જે સત્તા છે તે દ્રવ્ય નથી. સત્તા છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે સત્તા નથી. આ રીતે સત્તા અને દ્રવ્ય અન્ય અન્યપણું છે, અનન્યપણું નથી, અન્યપણું છે અથવા અતદભાવરૂપ છે એમ અહીંયા નક્કી થાય. તદભાવ હોય તો એક નિર્ગુણ છે ને એક ગુણ વાળું છે. સત્તા છે તે નિર્ગુણ છે અને દ્રવ્ય છે તે અનેક ગુણ વાળું છે. સત્તા એક ગુણની બનેલી છે, બે અનેક ગુણનું બનેલું છે, બે વચ્ચે તદભાવ રહેતો નથી, અતદભાવ. તેથી તેમને તદભાવનો અભાવ છે. આટલા જુદા જુદા એના પડખા તપાસતા, ગુણના પડખા તપાસ્યા અને ગુણીના દ્રવ્યના પડખા પણ તપાસ્યા, એથી એમ નક્કી થાય છે કે તેમને એટલે સત્તા અને દ્રવ્યને તદભાવનો અભાવ છે. આમ હોવાથી જો કે સત્તા અને દ્રવ્યને કથનથી અનર્થાંતરપણું એટલે અભિન્ન પદાર્થપણું, અનન્ય પદાર્થપણું છે, તો પણ તેમને સર્વથા એકત્વ હશે એમ શંકા ન કરવી. પદાર્થ એ જ છે, સત્તા અને દ્રવ્ય જુદા જુદા પદાર્થથી આટલા પડખા જુદા છે, છતાં એને અન્ય પદાર્થપણું અનર્થાંતરપણું એક અર્થ નહીં પણ અન્ય અર્થ છે, જુદા જુદા ભિન્ન પદાર્થ પણ છે એમ એને છે, તો પણ એને સર્વથા એકત્વ છે. એક પદાર્થ પણ છે છતાં સર્વથા એકત્વ છે એમ માનવું નહીં. તે એક પદાર્થમાં સત્તાને દ્રવ્યને કાંઈ પદાર્થ પણ જુદું જુદા પદાર્થ પણ અભિન્ન પ્રદેશ પણ તો છે. જો કે સત્તા અને દ્રવ્યને કથનથી અનર્થાંતરપણું એટલે અભિન્ન પદાર્થપણું, અનન્ય પદાર્થપણું છે, પદાર્થ છે અનન્ય છે, અન્ય અન્ય પદાર્થ નથી તો પણ તેમને સર્વથા એકત્વ છે અથવા સર્વથા એકત્વ હશે એવી શંકા ન કરવી. એ શંકા પણ કરવા જેવી એ પદાર્થમાં સત્તાને દ્રવ છે માટે સર્વથા એકત્વ છે એવી શંકા પણ કરવા જેવી નથી. ગુણ ને ગુણીમાં ભેદ છે, ગુણ છે તે ગુણી છે, ગુણી છે તે ગુણ નથી. ગુણ ને ગુણીમાં અતદભાવ પણ છે. અનેકાંત એટલે શું છે? અનેકાંતમાં તો શું છે? અસ્થિ નાસ્તિક અનેકાંત કરવામાં આવે છે. આ છે ને આ નથી, કથનચિત છે ને કથનચિત નથી, એમ અનેકાંત છે. ગુણ છે તે ગુણી રૂપે નથી, પણ પદાર્થ પણ એ બે એક જ છે. પદાર્થ જુદા જુદા નથી એટલે કથનચિત એક પણ છે અને કથનચિત ભિન્ન પણ છે, એમ એનો અર્થ છે. અર્થ કર્યો છે ત્યાં કથનચિત શુદ્ધ વાત છે. અતદ ભાવનો અર્થ કર્યો છે ને ત્યાં કથનચિત તે પણ નહીં હોવું તે એટલે સર્વથા તે પણ નથી અને સર્વથા તે પણ નથી એમ પણ નથી, એમ એનો અર્થ કથનચિત માં આવી જાય છે. તેથી સર્વથા એકત્વ હશે એમ શંકા ન કરવી, કારણ કે તદભાવ એકત્વનું લક્ષણ છે. તદભાવ તે પણ તે એકત્વનું લક્ષણ છે, પણ તે પણ એમાં નથી, એ તદભાવ રૂપે છે. જે તે પણ જણાતું નથી તે સર્વથા એક કેમ હોય? તે સર્વથા એક પણ હોઈ શકે, પરંતુ ગુણ ગુણી રૂપે અનેક જ છે એમ અર્થ છે. ગુણ છે તે ગુણી થી અનેક છે, એક નથી પણ એક અનેક છે, અન્યપણે છે એમ અર્થ છે. એવું અર્થ છે. અપિતુ ગુણ ગુણી રૂપે અનેકમ એવું અર્થ, એવો અર્થ છે. બહુ સારી રીતે સિદ્ધગીરી છે. ઇન્દ્રિય જ્ઞાન નો દ્રષ્ટાંત લીધો કે કોઈ એક ગુણ છે પદાર્થનો એ કોઈ ઇન્દ્રિય દ્વારા જણાય અને બાકીની ઇન્દ્રિયો દ્વારા ન જણાય, એ ઉપરથી એમ સ્થિત થાય છે કે એક ગુણ છે તે આખો પદાર્થ નથી. પદાર્થ બાકીની ઇન્દ્રિયો દ્વારા જણાય છે અને તે ગુણ અમુક ચોક્કસ એક ઇન્દ્રિય દ્વારા જણાય છે, વસ્તુના સફેદાયની જેમ અન્ય અન્ય પણ જોવામાં આવે છે. સ્પષ્ટ છે, એક નિમિત્તથી સાબિત કર્યું. જ્ઞાન નિમિત્ત છે ને જાણવામાં, ઉપાદાનથી સાબિત કરે છે. ત્યારે ગુણના પડખા લીધા અને ગુણીના પડખા લીધા, કે ગુણ એક ગુણનું બનેલું વિશેષણ વિધાયક અને વૃત્તિમાન, નિર્ગુણ અને એક ગુણનું બનેલું નિર્ગુણ, ગુણવાળું અનેક ગુણનું બનેલું દ્રેજ, એ રીતે આના જુદા જુદા પડખાથી બે વચ્ચે અનન્ય પણ અહીંયા સ્થિત કર્યું. અન્ય અન્ય પણ ભાવાર્થ ભિન્ન પ્રદેશત્વ તે પ્રથકપણાનું લક્ષણ છે અને અતદભાવ તે અન્યપણાનું લક્ષણ, પૃથકપણું અને અન્યપણું અને બીજી રીતે બતાવે છે કે પૃથકપણું છે ત્યાં પ્રદેશ ભિન્ન હોય છે, ક્ષેત્ર જ આખું જુદું હોય છે, અને અન્યપણું હોય છે ત્યાં ક્ષેત્ર તેનું તે હોય છે, તથા તે ભાવ રૂપે હોતું નથી. સર્વથા સર્વથા કથનચિત હોય પણ સર્વથા ન હોય એને અન્યપણું કહે છે. દ્રવ્યને ગુણને પૃથકપણું નથી છતાં અન્યપણું છે. દ્રવ્યને ગુણ પ્રદેશથી જુદા હોતા નથી પણ દ્રવ્યને ગુણ એક રૂપે હોતા. પ્રશ્ન, જેવો પૃથક હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે? એક કોર્ટથી તમે કહો છો કે પ્રદેશથી જુદા નથી અને વળી અન્ય છે, એમ કેમ બને? ઉત્તર, વસ્ત્ર અને સફેદપણાની દ્રષ્ટાંતો મૂળ ટીકામાં લીધેલો છે. વસ્ત્રના તેમનામાં અન્યપણું હોઈ શકે છે. વસ્ત્ર અને સફેદપણાની માફક ગુણ અને ગુણીમાં અન્યપણું હોઈ શકે છે. વસ્ત્રના અને તેના સફેદપણાના પ્રદેશો જુદા નથી, તેથી તેમને પૃથકપણું તો નથી. જ્યાં વસ્ત્ર છે ત્યાં જ સફેદપણું છે, તેથી ભિન્ન પ્રદેશપણું એટલે પૃથકપણું તો નથી. આમ હોવા છતાં, અપૃથકપણું હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે. જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી. અને વસ્ત્ર તો પાંચે ઇન્દ્રિયોથી જણાય છે. જો એક પણ હોય તો સફેદાઈ પાંચે ઇન્દ્રિયથી જણાવી જોઈએ, પણ સફેદાઈ તો ફક્ત ચક્ષુ ઇન્દ્રિયથી જણાય છે, ત્યારે વસ્ત્ર પાંચે ઇન્દ્રિયથી જણાય છે. આ રીતે નિમિત્તથી પણ સાબિત થાય છે કે બે વચ્ચે અન્ય અન્ય પણ રહેલું. માટે કથનચિત વસ્ત્ર તે સફેદપણું નથી, અને સફેદપણું તે કથનચિત વસ્ત્ર નથી. જો એમ ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભથી જણાવવું જોઈએ, નાકથી જણાવવું જોઈએ વગેરે, સર્વ ઇન્દ્રિયથી જણાવવું જોઈએ. પણ સફેદપણું તો બીજી ઇન્દ્રિયથી જણાતો નથી, પણ એમ તો પ્રત્યક્ષ બનતું નથી. માટે વસ્ત્ર અને સફેદપણાને અપૃથકપણું હોવા છતાં અન્યપણું છે એમ સિદ્ધાય છે. આ નિમિત્તથી ઓળખાવે તો તરત ખબર પડે એનું. જરા નિર્ગુણ ને વિધાયક ને વૃત્તિ ને એ બધું જરા ઘણું લાગે. નિમિત્ત તરત સમજાય એવું છે કે સફેદપણું છે આજથી જણાય છે, જ્યારે વસ્ત્ર છે પાંચ ઇન્દ્રિયથી જણાય છે. સફેદપણું આઠ સિવાયની બીજી કોઈ ઇન્દ્રિયથી જણાતું નથી. માટે બેનો અન્યપણું એમાં આદિત્ય રહે છે. એ વાત ખરી છે. સમજાવવાનો ઉદ્દેશ એ છે કે જીવું વસ્તુનું સ્વરૂપ છે અનેકાંતાત્મક, અનેક ધર્મ સ્વરૂપ એવું એને જ્ઞાનમાં અવભાસું. વસ્તુના સ્વરૂપ જ્ઞાન વિના એને ધર્મ થવા માટે જે ત્રિકાળીનું અવલંબન બનાવવું જોઈએ આવી શકે એવું તેને દ્રવ્યું કરી આપશે. ઉત્પાદય ધ્રુવથી પૃથકપણાથી અપૃથકપણાથી અન્યપણાથી અનન્યપણા વગેરેથી અનેક ધર્મથી એને સમજાવવામાં આવે છે. બહુ સ્પષ્ટ થાય એવું વિશિષ્ટ હિન્દુ જ્ઞાનથી જે વાત કીધી છે બહુ સહેલાઈથી સમજાવી વાત. ખરીદવું ને વેચવું એનું નામ વેપાર. સમજાય વિના એ દલાલ આવે આટલો માલ વેચવો છે તો કે જા લઈ લીધો તારો, વળી કોઈ ઘરાક આવે આટલો માલ કે દઈ દો ભાઈ, લે ને દે ક્રિયા જ કરે એમ થાય છે વેપાર. એની પાછળ એની આખી સમજણ રહેલી હોય છે. એમ ધ્રુવનું અવલંબન આવે છે ત્યારે એની પાછળ એની આખી સમજણ રહેલી હોય છે. એમને મધરથી એ ધર્મનો નફો થતો જોઈએ. એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તા આદિ ગુણોને અપૃથકત્વ હોવા છતાં અન્યત્વ તો જરૂર છે. અપૃથકત્વ હોવા, પૃથકપણું નહીં હોવા છતાં અન્યપણું તો જરૂર એને. કારણ કે દ્રવ્યના અને ગુણના પ્રદેશો અભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં સંજ્ઞા, સંખ્યા, લક્ષણ વગેરે આદિ ભેદ હોવા છતાં કથનથી દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી. સંજ્ઞા, સંખ્યા, લક્ષણનું તો આપણે દરેક ગાથામાં આવે છે. સંજ્ઞા એટલે એનું નામ જુદું છે. જો નામ જુદું ન હોય તો બંને, જો બેનું જુદાપણું સર્વથા ન હોય તો નામ પણ જુદું રાખવું જોઈએ નહીં. જુદાપણું છે માટે એનું નામ જુદું પાડવામાં આવે છે. સંખ્યામાં ફેર છે, ગુણ અનેક છે, દ્રવ્ય એક છે, લક્ષણ એ દ્રવ્યનું લક્ષણ છે, તે ગુણનું લક્ષણ નથી. ગુણનું લક્ષણ છે તે દ્રવ્યનું લક્ષણ નથી. એ તો આ જુદા પડ્યા આટલા બધા વિશેષણ, વિધાયક અને વૃત્તિ સ્વરૂપ એ બધા એના લક્ષણ જુદા જુદા છે, ગુણના લક્ષણ જુદા છે અને દ્રવ ના લક્ષણ જુદા છે. તો એકથી વધારે ફેક્ટર ફેક્ટર છે, લક્ષણ ક્યાં જુદા પડ્યા છે. સર્વથા ન લેવાય, કેમ કે અપ્રદીને પ્રદેશ જુદા નથી. કથનથી દ્રવ્ય ગુણ પણ નથી અને ગુણ તે દ્રવ્ય પણ કથનથી.